છે. અનાદિ કાળનું ક્રમે ક્રમે આજ સુધી આવે છે કે પાપડ તો આપણે ભાંગીએ હાથ અડે તો ભાંગી શકાય, પીળો પીળો તો કટકા થતો નથી, એવો પ્રત્યક્ષ દેખાય છે. જો મેં ઈચ્છા કરી અને તમે એમ કહો છો કે ભાંગી શકતો નથી, તો પાપડ હાથમાં લઈ અને લો આ અભૂકો કરને ખબર. તમે કહો છો ભાંગી શકતો નથી, તો ભાંગી તો શીખો. જોયું નજરે પ્રત્યક્ષ, પ્રત્યક્ષ દેખાય છે અને એ પ્રત્યક્ષ વાત અનુભવથી શું ગમે છે. એ અમે કેમ એમ કહીએ કે આ પાપડને હું ભાંગ્યો નથી, ભાંગવાનો એનો કાળ હતો ત્યારે ભંગાણો છે, એની પર્યાય છૂટી પડવાનો કાળ હતો, કટકા થવાનો એનાથી થયો છે. હાથ એને અડ્યો નથી, મારો જ્ઞાન આત્મા આ શરીરને અડતું નથી, એની ક્રિયા એની મેળે થઈ છે એમ હું જાણું છું, એનો કરનાર હું નથી. તો જો એનો કરનાર હું નથી તો એનો જાણનાર, પછી એનો જાણનાર નહીં પણ જાણનારનો જાણનાર, તો આત્મામાં આવતા પાપડ ઉપરથી લક્ષ છૂટી જશે, પાપડનું કરતાપણાનું અભિમાન છૂટી જશે, ઈચ્છા હું કરું એ પણ અભિમાન છૂટી જશે અને આત્મા જ્ઞાન સ્વભાવની સન્મુખ થઈને આત્માનો અનુભવ થશે. પાપડ હાથમાં રાખીને જો વિચાર કરો ને તો આત્માનો અનુભવ થઈ જાય. છૂટું પાડવાનું છે, જે ખીચડો ખીચડો કર્યો છે, એકતા કરી છે, એ જુદા પાડવાનું છે. ઘઉં ને કાંકરા જુદા પાડવાના, બસ ઘઉં પીસવાના ને કાંકરા ફીકી દેવાના, એમ જ્ઞાન છે ઘઉંના સ્થાને છે. આ ઈચ્છા ને આ બધી કરતાપણા ને અભિમાન એ કાંકરા છે, છોડી દેવા જેવું. આત્મા જાણવા દેખવાના સ્વભાવથી અભેદ છે ને તે સાધન વડે બધા અજીવથી તેને જુદો પાડવો તે ધર્મ છે. એક ફક્ત તમે જ્ઞાનને પકડી રાખો ને કે હું તો જાણનાર 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 છું, હું કરનાર નહીં, હું તો માત્ર જાણનાર છું. પછી જાણનારો તે જ હું છું. પાછું એમ જે જણાય છે તે મારું નહીં, પણ જે જાણનારો છે, જે ચેતનારો છે, જે દેખનારો છે તે હું છું. બસ એમ જો વારંવાર વારંવાર તમે આત્માનું ધ્યાન કરો ને તો આત્મારૂપ તમે થઈ જાઓ, જેનું તમે ધ્યાન કરો એવા રૂપ થઈ જાઓ. એમ પરનું ધ્યાન કરે છે તો જાણે પરમય થઈ ગયો, રાગમય થઈ ગયો, દુઃખમય થઈ ગયો, દેહમય થઈ ગયો, એમ મય પણ આવે છે, એને બદલે હું જ્ઞાનમય છું એમ આવે તો અંદરમાં વારંવાર પ્રેક્ટિસ કરવી જોઈએ તો એને આત્મદર્શન થઈ શકે. જીવને બીજા જીવોથી જુદો પાડવાનું સાધન સ્વ જીવ દ્રવ્ય આશ્રિત ચેતનામય પણ. આત્માને પ્રથમ પુદ્ગલોથી જુદો પાડ્યો, પછી બીજા અજીવથી જુદો પાડ્યો, હવે બીજા જીવોથી જુદો પાડે છે. પોતાનો ચેતના ગુણ પોતાના આત્માના આશ્રય છે, બીજાના આત્માના આશ્રય નથી. તમારું જ્ઞાન તમારા આશ્રય છે, અરુણભાઈના આશ્રય નથી. અરુણભાઈનું જે જ્ઞાન છે એના આત્માના આશ્રય છે, તમારા કંઈ આધીન નથી, એનું જ્ઞાન તો એમાં છે. એમ એક જીવથી બીજો જીવ જુદો છે, કેમ કે પોતપોતાનું જ્ઞાન પોતાની સાથે રહેલું છે, બીજાની યારે કંઈ સંબંધ નથી, બીજા આત્માના આશ્રય નથી. તે પોતાનો ચેતના ગુણ પોતાને અનંતા કેવળ્યો સીધો અનંતા નિગોધ વગેરે અનંતા જીવોથી જુદો પાડે છે, કારણ કે પોતાનો ચેતના ગુણ પોતાનું સ્વલક્ષણ છે, લક્ષણ એ ચિન્હ, તેને હંમેશા પોતે ધારી રાખે છે. હંમેશા જે લક્ષ્યથી લક્ષણ ભિન્ન હોય, લક્ષ્યની સાથે લક્ષણ કાયમ હોય, જેમ લીંબુ છે એ લક્ષ્ય કહેવાય પદાર્થ, અને એનું લક્ષણ ખાટાપણું, તો ખાટાપણું છે એ લીંબુની સાથે તદાકાર તન્મય છે. જો ખટાશ કાઢી નાખો એમાંથી તો લીંબુ કહેવાય નહીં, અને એ ખટાશ કાઢી શકાતી જ નથી. અને એમ સાકરની મીઠાપણું સાકરમાંથી કાઢી શકાતું નથી, એનું લક્ષણ છે મીઠાપણું લક્ષણ અને સાકર લક્ષ પદાર્થ. લક્ષણ એટલે ચિહ્ન એમાં એ પદાર્થને ઓળખવા માટે, પણ લક્ષણ એ લક્ષ્ય અભેદ છે. પીળું તે સોનું, હવે પીળાપણું જે લક્ષણ કયું સોનાનું, તો એ તો સોનામય છે, પીળાસ અને કઈ સોનું જુદું નથી, એકાકાર છે. એમ જ્ઞાન અને આત્મા એકાકાર છે, એક જ છે, જ્ઞાન કહો કે આત્મા કહો એમ. ને પોતાનો ચેતના ગુણ પોતાને અનંતા કેવળ્યો સીધો અનંતા નિગોધ વગેરે અનંતા જેવોથી જુદો પાડે છે, કારણ કે પોતાનો ચેતના ગુણ પોતાનું સંલક્ષણ છે, તેને હંમેશા પોતે ધારી રાખે છે. સાધક દશામાં ધર્મની સાધના માટે ચેતના ગુણ કામ આવે છે. કોઈ પ્રશ્ન કરે કે આમાં દયા પાળવાનું શું આવ્યું, એમ પ્રશ્ન થાય. ઉત્તર: સ્વજીવનો પોતાના ચેતના ગુણથી નિર્ણય કરવો તે જ સ્વદયા છે, કે હું તો જાણનાર છું એ દયા થઈ ગઈ, અને જો હું કરનાર છું તો હિંસા થઈ ગઈ. સ્વદયા નરી ભોર દયા કરવા જાય તો એ હિંસા થાય. પરની દયા કરી શકું છું, પાળી શકું છું, બચાવી શકું છું, એવો જે અભિપ્રાય મિથ્યા અભિપ્રાય, એ અહીંયા હિંસાના પરિણામ થઈ ગયા. પોતાની સ્વદયા નરી જાણનાર નરી, કરનાર ઓનો કરનાર બીનો, ઓનો કરનાર બીનો, એમ. એટલે આ વાત એવી છે કે અધ્યાત્મની વાત જગતના જીવોએ સાંભળી નથી. વ્યવહારની વાત તો બધાએ સાંભળી, અને પરસ્પર વાર્તાઓ પણ વ્યવહારની વાતની મુખ્યતાથી કરે છે, અને એ વાત બધાને ગમે પણ કરી, ગમે કે પરજીવને હિંસા ન કરવી તો કે બરાબર છે, દયા પાળવી તો કે બરાબર છે, એક ઇન્દ્રિયની દયા પાળવી, બે ઇન્દ્રિયની દયા પાળવી, બધાની દયા પાળવી, પણ આ આત્માની દયા પાળવી કેદી? કેમ કે આ પણ જીવ છે કે નહીં? બીજા જીવોની તમે દયા પાળવાનો ભાવ તમને આવે, આવે, આર્ય જીવને ના આવે એનું કા એ નથી, પણ એનાથી આગળના સ્ટેજની એક વાત જે સાંભળી નથી. પરની દયા પાળવાની વાત જગતના જીવોએ સાંભળે છે, એ તો મુસલમાન પણ કરે છે. મુસલમાન જયારે મક્કા હજ પઢવા જાય છે, ત્યારે આજથી 50 વર્ષ પહેલાની વાત કરું છું, વેરાવળમાં મોતો એ હજ પઢીને આવ્યા હતા એ લોકો, ત્યારે વાત કરતા હતા. આપણને અચંબો થાય કે અમે જયારે હજ પઢવા જઈએ ત્યારે માખી બેઠી હોય તો ઉડાડાય નહીં, માકડ ચીડો હોય તો એને લેવાય નહીં, એ કરવા દેવો, બિલકુલ ક્યાંય કોઈ પણ જીવની હિંસા અમારાથી ન થાય હજ પઢવા જઈએ તો. એટલે મારું કહેવાનું આશય એ છે કે મુસલમાન પણ લાયક જીવ, બીજા જે ક્રૂર હોયની વાત નથી, ક્રૂર વાળાની વાત નથી, પણ એવા સજ્જનો પણ મન કસાય વાળા જીવો હોય કે ના આપણે કોઈને મરાય નહીં, સમજી ગયા? એમ અન્યમતી પણ આવી દયા પાળવાની વાત તો કરે છે. હવે દયા પાળવાની વાત અન્યમતી અજ્ઞાની જીવ કરે, એ જ પ્રકારની જો દયા પાળવાની વાત અર્યંત પરમાત્મા ગણધર અને જ્ઞાની કરે તો બેની દયામાં ફેર ન લો. દયાનો ભાવ આવે ખરો, પણ એ પરની દયા છે, એ પણ જીવ છે, તો એ જીવની દયા પાડવાનો તને ભાવ આવે છે, તો આ જીવની દયા પાડની? આ જીવ ઉપર શું કામ તો હું જુલમ કરી ગયો છો, તો આની દયા પાડવાની વાત. બસ આની દયા પાડે ત્યારે પરની દયામાં આવી ગઈ, ખલાસ. કઈ દયા પાડવાની જરૂર જ નહીં, કોઈને મારવાનો ભાવ જ નહીં આવે, સમજી ગયા? અહીંથી શરૂઆત કરવી જોઈએ, પોતાને પહેલા બચાવવો જોઈએ, પોતે મરે છે ને સમયે સમયે એને બચાવવો જોઈએ, એટલે એનું નામ સ્વદયા છે. આ જગતે વાત સાંભળી નથી, સમજી ગયા? આ વાત હતી નહીં, આ વાત હતી નહીં. કેમ કે મેં તો સ્થાનકવાસીના સાધુ, શ્વેતામાના સાધુને બહુ સાંભળ્યા, સમજી ગયા? પણ સ્વદયાની વાત જ હતી, અને પરદયાની વાત હતી, અહિંસા પરમો ધર્મ, પણ કેની અહિંસા પાળવી એ વાત આખી નિશ્ચયની વાત રહી ગઈ હતી, વ્યવહારની વાતો. અને એ વાત બધાને ગમે, અને હજારો માણસ ભેગા થાય, એમાં લાખો માણસ ભેગા થાય. હવે આ સ્વદયાની વાત કરે, એમાં 2-5 જણા અરુણભાઈને ઘેરે ભેગા થઈને વાત કરે, બાકી આ કોણ વાત એની સાંભળે? આ વાત સાંભળનારા ઓછા, અરુણભાઈ, આ સાંભળનારા ઓછા, કેનારા તો ઓછા, પણ સાંભળનારા ઓછા. આ તો ગુરુદેવના પ્રતાપે આટલી વાત બહાર આવી, અને એને અપનાવનારા સાંભળનારા પણ અત્યારે ઘણા નીકળ્યા. આ કાળ સારો છે, શ્રીમદના વખતમાં આવો કાળ સારો નહોતો. કોઈ પ્રશ્ન કરે કે આમાં દયા પાળવાનું શું આવ્યું? ઉત્તર: સ્વજીવનો પોતાના ચેતના ગુણથી નિર્ણય કરવો કે હું તો જાણનાર છું, કરનાર નથી, તે જ સ્વદયા છે. કરવાનું અભિમાન કરવું તે હિંસા છે. અને જાણવા ભાવે રહ્યો અને હું કરનાર નથી એવા પરિણામ રૂપે થવું એમનામ અહિંસા છે. રાગની ઉત્પત્તિ ન થવી તેને ખરેખર ભગવાન નિશ્ચયથી અહિંસા કહે છે. અને જ્યાં આત્મામાં રાગની ઉત્પત્તિ થઈ ત્યાં એમનામ હિંસા થઈ ગઈ, સ્વહિંસા. કેમ કે રાગ ઉત્પન્ન તમે થયો તો વિતરાગ ભાવ વણાઈ ગયો, વિતરાગ ભાવ પ્રગટ ન થયો તો વિતરાગ ભાવ પ્રગટ ન થયો એ હિંસા છે. અને રાગનો અભાવ થઈને જે વિતરાગ ભાવ પ્રગટ થાય છે તો એનું નામ અહિંસા છે. તમે તમારા આત્માને રાગથી બચાવી લીધો, ક્રોધથી માનથી માયાથી કષાયથી બચાવ્યો તમે, તો એ જ તમે બચાવ્યો એ જ ખરેખર દયા છે. અને એવી દયા પાડતા એમ કે સાધકને પણ બીજા જીવો ઉપર દયાનો ભાવ આવી જાય, સમજી ગયા? કેમ કે સ્વદયા વાળો ખરેખર પરદયા નો ભાવ આવે એ વ્યવહાર છે. હવે જેને આર્ય જીવને કઈ કોઈને મારવાનો ભાવ આવે અને પોતાની દયા પાડતો હોય તો બીજા જીવો પણ ભગવાન આત્માઓ છે એને એના પ્રત્યે દુઃખી જોઈને કરુણા આવે. એમાં જ્ઞાનીઓને જે કરુણા આવે છે દુઃખી જોઈ અજ્ઞાનીને, એમાં તો આ વાણી છૂટી છે, આ વાણી છૂટી છે. એ અજ્ઞાની જીવ પર કરુણા આવી ને દયા ત્યારે છૂટી નહીં, નકર વાણી ઠડી જાય સ્વભાવમાં. એને શું પોતાનું સર્વાન લીન થઈ જતા. તો જો એને પોતાના આત્માને દયા પાડી તો બીજા જેવો અજ્ઞાનથી દુઃખી થાય છે એના ઉપર કરુણા આવી, અરે આત્માઓ તમે દુઃખી થઈ રહ્યા છો, અમારાથી જોવાતું નથી, તમે પણ અમારા જેવું સુખ પ્રગટ કરો એમ એના ઉપર દયા આવે ત્યારે તો વાણી ખરે છે ને. એટલે દયા આમાં ઉગતી નથી, આમાં યથાર્થ નિશ્ચય દયા પૂર્વકની વ્યવહાર દયા આવી જાય છે, એનો કરનાર નથી. હવે એ તો એના જ્ઞાનનો દોષ થઈ ગયો ને. જ્ઞાની શું કરે, જ્ઞાની શું કરે? જેવી રીતે સ્કૂલમાં બાળકો 50 એક ક્લાસમાં બેઠા હોય અને શિક્ષકને તો કોઈના પ્રત્યે રાગ દ્વેષ નથી, એનો પોતાનો દીકરો બેઠો હોય કે વડાપ્રધાનનો છોકરો બેઠો હોય કે ગરીબમાં ગરીબ છોકરો બેઠો હોય 50માં, તો એને તો કઈ નથી, એને તો સરખું છે, એ તો એની વાણી તો સરખી બધાને ઉપદેશ આપે છે, બરાબર છે? હવે એમાં કોઈ ન સમજે અને ન પકડી શકે તો એમાં શિક્ષકનો અધ્યાપકનો શું દોષ, પ્રોફેસરનો કાંઈ દોષ નથી, એ તો એની લાયકાત નહીં તો નથી પકડી શકતા, એમાં બીજો ઉપાય નથી. બીજો ઉપાય શું? એમ હંમેશા જગતભાઈ ત્રણેય કાળે આવી અધ્યાત્મની સૂક્ષ્મવાત પકડનારા જેવો ઓછા જ હોય, તમારે સમજી લેવું. સંખ્યા હંમેશા ઓછી હોય, એનું કારણ છે કે આવા રસિક જીવો આત્માના રસીલા કે જેને આત્મા જોઈએ છે. સંયોગ ઓછા હોય વધા હોય કઈ સંયોગ ની આરે મારે કઈ સંબંધ નથી, મારે તો આત્મા જોઈએ છે. એવા આત્માના રસીલા જીવો બહુ ઓછા જ હોય, સમજી ગયા? સંયોગ નો રસવાળા જીવ જાજા બધા સંયોગ ના રસવાળા, એ તો ઢગલો છે આખી દુનિયા છે એ જાતનું. પણ આત્મા જોઈ છે મારે, સુખનું સાધન મારે આત્મા જોઈ છે, આત્માનું શરણ લઉં, બાકી કઈ શરણ નથી. કાલે રમાબેન ને ગયો તો એને કહ્યું 44 વર્ષની ઉંમરે કે બાબુ હોયો ગયો, બાબુભાઈ નામ એનો છે. એ કે 25 વર્ષથી અમે સાથે રહેતા હતા, એક દિવસ અમે જુદા નહોતા પડતા, સમજ્યો? મોહ બોલાવે છે ને, મોહ ગ્રસ્ત અવસ્થાનો. હા, તો કહે છે આવી સ્થિતિ અને એકાએક વયા ગયા, એવું કે દુઃખ થયું થોડો વખત તો કઈ ચેની પડે નહીં કે બિલકુલ. મેં કહ્યું જો એ તમારી ચીજ હોત તો જાત નહીં, માટે તમારી ચીજ હતી જ નહીં, માટે એનો મોહ કરવો વ્રથા છે. તમારું તો જ્ઞાન છે કે તમારી સાથે એ તમારું, બાકી સંયોગ એ કોઈ છે જ નહીં. તો જુદા પણ આ દેહ જુદો પડવાનો છે, દેહ આત્માનો નથી, આવ નજીકમાં નજીક હે એ પણ જુદો પડી જાય છે. તો જીવતા જ એના પ્રત્યે મોહ છોડી દે ને, જીવતા જ કે આ ચીજ મારી નથી, રહેવું તો રહીએ, ન રહેવું તો ન રહીએ, હું મારામાં નહીં એનામાં, મારે લેવા દેવા હું છે. એમ જો પેલાથી જીવતા એને મોહ છોડી નાખે તો મરણ ટાણે એને ભય ન થાય. હા ભાઈ મરી જાય તો મારા દીકરા દીકરી શું થશે, અરે દીકરા દીકરી તો ક્યાંય રહ્યા, દેહ મારો નથી. એમ ખરેખર તો એને આ અધ્યયન એને નિરંતર ચાલુ રાખવાથી એને લાભ થશે, એને શાંતિ વર્તમાનમાં દેખાશે, શાંતિ દેખાશે. જેટલો મમતાને મોહ કરશે ને એટલી શાંતિ દેખાશે, ભલે માનસિક શાંતિ પહેલા, પણ એ માનસિક શાંતિ જો આત્માનો વિચાર કરતા માનસિક શાંતિ પ્રગટ થાય છે. આત્માનો કેવળ વિચાર કરતા, હજી આત્માનો વિચાર કરતા જો માનસિક શાંતિ થાય તો આત્માનો અનુભવ કરતા આત્મિક શાંતિ થાય કે નહીં, એ થાય કે નહીં? સ્વજીવનો પોતાના ચેતના ગુણથી નિર્ણય કરવો તે જ સ્વદયા છે. પરની દયા જે પાડી શકતો નથી, પરથી જુદો કયો એટલે પરનું કંઈ પણ કરી શકે એ રહ્યો નહીં. વળી પોતાને દયાદાનના લક્ષણ વાળો કયો નથી પણ ચૈતન્યમય કયો છે એમ કહેતા જ દયાદાન આદિના વિકાર ક્ષણિક છે, તે ત્રિકારી સ્વભાવમાં નથી તેમ નક્કી થાય છે. પરને તથા સ્વને એક માનવા તે સંસાર માર્ગ છે, ને પોતાને પરથી જુદો સાધવો તે મોક્ષ માર્ગ છે. અલિંગ ગ્રહણનો અર્થ, અલિંગ ગ્રહણ એટલે કે પર ચિહ્ન વડે કે લિંગ વડે જીવનો અનુભવ કરી શકાય નહીં. લિંગ એટલે ચિહ્ન, એંધાણ લક્ષણ. કોઈ ચિહ્નથી કે નિમિત્તથી આત્માનો પત્તો મળી શકે નહીં. અલિંગ્રાહ્ય એમ કહેવાનું છે ત્યાં, જે અલિંગ્રહણ એમ કહ્યું છે તે ઘણા અર્થોની પ્રાપ્તિ કરવા માટે છે. ઘણા અર્થોનું પ્રતિપાદન કરવા માટે અલિંગ્રહણ શબ્દવાચક છે, ને તે શબ્દ દ્વારા કહેવાયો ભાવ તે વાચ્ય છે. તે ભાવ જાણીને આત્માને લિંગથી જુદો પાડવો ને નિર્ણય કરવો તે ધર્મ છે. પેલું, આત્મા ઇન્દ્રિયો વડે જણાતો નથી. હવે અલિંગ્રહણના 20 બોલમાં પેલો બોલ શરૂ થાય છે. પેલો બોલ, આત્મા ઇન્દ્રિયો વડે જાણતો નથી. ઇન્દ્રિયો વડે જાણતો નથી, આ ટીવીને ઇન્દ્રિયો વડે આત્મા જાણતો નથી, શાસ્ત્રને ઇન્દ્રિય વડે આત્મા જાણતો નથી, એમ એ વાત છે. જરા સારી સૂક્ષ્મ ઊંચી વાત છે, ઇન્દ્રિય જ્ઞાનથી આત્માને જુદો પાડવાની વાત. ગ્રાહક એટલે જ્ઞાયક આત્મા લિંગો વડે એટલે ઇન્દ્રિયો વડે જાણતો નથી. ઇન્દ્રિયો વડે આત્મા જાણે એવો આત્માનો સ્વભાવ નથી. જો ઇન્દ્રિયો વડે આત્માને જાણે એવો આત્માનો મૂળ સ્વભાવ હોય તો સિદ્ધ ભગવાનની ઇન્દ્રિયો નથી, તો પછી એ જાણવાનું બંધ થઈ જાય એને, કોઈ તો એ જાણે નિર્જળ થઈ જાય. સિદ્ધ પરમાત્મા છે, એની ઇન્દ્રિયો નથી, ઇન્દ્રિય જ્ઞાન નથી, શરીર નથી, દ્રવ્ય ઇન્દ્રિય નથી ને ભાવ ઇન્દ્રિય નથી. એ તો રૂપી આત્મા સિદ્ધલોકમાં બિરાજમાન છે. તો કહે છે કે આત્માનો સ્વભાવ ઇન્દ્રિયો વડે જાણવાનો નથી, પરને જાણવું હોય તો પણ ઇન્દ્રિયો વડે જાણે એવો સ્વભાવ નથી. જો લોકાલોકને જાણવું હોય અને ઇન્દ્રિયો વડે જાણી શકાય તો સિદ્ધ ભગવાનની ઇન્દ્રિય જ્ઞાન નથી, તો એને લોકાલોકનું જ્ઞાન ન થવું જોઈએ. પણ લોકાલોકનું જ્ઞાન તો એને થાય છે, થાય છે. તો ઇન્દ્રિય જ્ઞાનના સાધન દ્વારા કઈ જાણવાની જરૂર નથી, અતિન્દ્રિય જ્ઞાનથી જાણી શકાય. હા, ઇન્દ્રિય જ્ઞાન પણ આત્માનો સ્વભાવ નથી, કેમ કે એનો પણ અભાવ થાય છે, કેમ ક્રોધમાન માયા લોભનો પણ અભાવ થાય છે, અને આત્મા તો રહે છે, આત્માનો નાશ થતો નથી. એમ ઇન્દ્રિય જ્ઞાનનો પણ અભાવ થાય છે તો પણ આત્મા તો જીવે છે, છે જ, અનાદિ અનંત વસ્તુ છે. માટે એ ખરેખર આત્માને ઓળખવાનું જાણવાનું લક્ષણ ચિહ્ન ઇન્દ્રિય જ્ઞાન નથી. એમ જેમ રાગ લક્ષણ નથી, રાગ વડે આત્માને જાણી શકાય, નિમિત્ત વડે આત્માને ઓળખી શકાય, એમ આ ઇન્દ્રિયો જે છે વર્તમાનમાં જાણવાની ક્રિયા થાય છે, એના દ્વારા પણ આત્મા જાણી શકાતો નથી. ગ્રાહક એટલે જ્ઞાયક આત્મા લિંગો વડે એટલે ઇન્દ્રિયો વડે જાણતો નથી, તે અલિંગ્રહણ છે. આત્મા સ્વ તથા પરને ઇન્દ્રિયોથી જાણતો નથી. સ્વપર બંને જ્ઞેય છે, સ્વપર જ્ઞેયોને જાણનાર એવા આત્માને ઇન્દ્રિયોથી જાણવું થતું નથી. અહીં અતિન્દ્રિય જ્ઞાનની જાહેરાત છે. અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ કરવું કેમ, કેમ કે અતિન્દ્રિયમય આત્મા છે. ચાવી દેવાથી ઘડિયાળ ચાલે છે, આત્મા છે તો શરીર ચાલે છે, અગ્નિ હતી તો પાણી ગરમ થયું, પેટ્રોલ હતું તો મોટર, મોટર ચાલી, બાય હતી તો રોટલા થયા, હાથ હતો તો લાકડી ઊંચી થઈ, એમ પ્રત્યક્ષ ઇન્દ્રિયોથી દેખાય છે એમ અજ્ઞાની દલીલ કરે છે. આ બધું દલીલ અજ્ઞાની કરે છે કે અમને આ ઇન્દ્રિયથી પ્રત્યક્ષ દેખાય, જો ઇન્દ્રિય ન હોય તો અમે જાણી શકીએ નહીં. પણ તે માન્યતા ભૂલ ભરેલી છે. અજ્ઞાની જીવ ઇન્દ્રિયોની લપ નાખી સંયોગોને જુએ છે. જ્ઞાન સંયોગનું નથી, જ્ઞાન ઇન્દ્રિયોનું નથી, પણ જ્ઞાન આત્માનું છે તેમ નહીં માનતા ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે એમ જે માને છે તે સંયોગને જુએ છે. આત્માનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે, પરને પણ ઇન્દ્રિયોથી જાણે, પરને પણ સ્વને તો ન જાણે પણ પરને પણ, દુકાનને પણ ઇન્દ્રિયોથી જાણે તેનો સ્વભાવ નથી. સ્વને તો ઇન્દ્રિયથી જાણતો જ નથી, પોતાનો આત્મા તો ઇન્દ્રિય દ્વારા જણાતો જ નથી, અને પર પદાર્થોનું પણ આંખ કાન નાક વગેરે પાંચ ઇન્દ્રિયથી જાણવું થતું નથી. સ્વપર પ્રકાશ જ્ઞાન સ્વભાવ પોતાને લીધે છે, ઇન્દ્રિયોથી નથી. પ્રશ્ન: આંખે મોતિયો ઉતરાવવો કે નહીં? પ્રશ્ન એમ થાય છે કે આંખે મોતિયો ઉતરાવવો કે નહીં? મોતિયો ઉતરાવે તો દેખાય છે અને ન ઉતરાવે તો દેખાતું નથી. તમે કહો છો કે ઇન્દ્રિય દ્વારા પરનું જાણવું થતું નથી, તો અમારો પ્રશ્ન છે કે મોતિયો આવે છે તો આંખ હોવા છતાં દેખાતું નથી, જ્યાં મોતિયો ઉતરી ગયો તો આંખેથી દેખાવા માંડ્યું, આ તો પ્રત્યક્ષ અનુભવથી સિદ્ધ છે એમ, એનાથી દ્વારા જાણી શકાય આંખ દ્વારા? ઉત્તર: ભાઈ, મોતિયો ઉતરાવતા પહેલા કે પછી આંખથી દેખવાનું થતું નથી. આત્મામાં જ્ઞાન છે, ઇન્દ્રિયોમાં જ્ઞાન નથી. મોતિયો ઉતરાવતા પહેલા પોતાના જ્ઞાનના ઉઘાડની યોગ્યતા મુજબ જાણતો ને પછી પણ પોતાની યોગ્યતા મુજબ જાણે છે. પોતાનો સ્વપર પ્રકાશક સ્વભાવ ઇન્દ્રિયોને લીધે નથી, ઇન્દ્રિયો લીધે છે. પરપ્રકાશક સ્વભાવ ઇન્દ્રિયો લીધે છે કે ના? જ્ઞાન સ્વભાવ ઇન્દ્રિયોને નથી, ઇન્દ્રિયોને લીધે નથી. સ્વને પર બંનેને જાણવાનો પોતાનો સ્વભાવ છે. તે ચૂકીને અજ્ઞાની જીવ ઇન્દ્રિયો વડે જ્ઞાન થાય છે એમ માને છે. આંખ વડે થાય છે, કાન હોય તો સંભળાય એમ. જ્ઞાયક સ્વભાવની પ્રતીતિરૂપ નોક એટલે પ્રતિષ્ઠા વગર જ્ઞાન સમ્યક થતું નથી. બજારમાં કોઈ પણ ગ્રાહક માલ લેવા જાય તો તેની પાસે માલ લેવા માટે નગદ નાણા અથવા નોક પ્રતિષ્ઠા તો ઉધાર મળે, અર્થાત પ્રતિષ્ઠા હોવા જોઈએ. નગદ નાણાથી માલ મળે ને નાણા ન હોય તો નોક એટલે પ્રતિષ્ઠા લાગુ, એનાથી માલ મળે. પણ એકે ન હોય તો ભિખારીને માલ મળતો નથી. તેમ આ આત્મા ગ્રાહક છે, તેને માલ લેવો છે એટલે કે ગ્રહવાનું જાણવાનું કામ કર્યું છે. જો તેની પાસે કેવળ જ્ઞાનરૂપ નગદ નાણું હોય તો બધું પ્રત્યક્ષ જાણી લે, ને તે ન હોય તો અલ્પજ્ઞ અવસ્થામાં અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવની પ્રતીતિરૂપ પ્રતિષ્ઠા હોય તો તે જાણવાનું કામ યથાર્થ કરી શકે. પરંતુ જેની પાસે કેવળ જ્ઞાનરૂપી નગદ નાણું નથી ને અખંડ જ્ઞાયકની પ્રતીતિરૂપ પ્રતિષ્ઠા નથી, તે જીવને ભિખારીની જેમ ગ્રહનો માલ યથાર્થ રીતે જોવા મળતો નથી, એટલે કે તેનું જાણપણું યથાર્થ થતું નથી. પરને જાણતા પરમાં રાગ દ્વેષ કેળા વગર રહેતો નથી, જ્ઞાતા બની શકે નહીં. એક: વળી અજ્ઞાની જીવ ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે એમ માને છે તે મિથ્યા છે. કારણ કે જડ ઇન્દ્રિયોનો આત્મામાં અત્યંત અભાવ છે, તેથી ઇન્દ્રિયો આત્માને કિંચિત પણ મદદ કરી શકતી નથી. બીજું: ઇન્દ્રિયોમાં જ્ઞાન સ્વભાવનો અભાવ છે. જેનામાં જ્ઞાન સ્વભાવ જ નથી તે જ્ઞાન કેવી રીતે કરે? ન જ કરી શકે. આ કાનમાં આંખમાં આ પૂતગલની અવસ્થા છે, દ્રવ્ય ઇન્દ્રિય, એમાં કાંઈ જ્ઞાન નથી, એ કેવી રીતે એના દ્વારા જાણે એમ? ઇન્દ્રિયોમાં જ્ઞાન સ્વભાવનો અભાવ છે, જેનામાં જ્ઞાન સ્વભાવ જ નથી તે જ્ઞાન કેવી રીતે કરે નથી કરે. માટે ગ્રાહક એટલે ગ્રહનારો, જાણનારો જે રીતે છે તેમ તેને યથાર્થ જાણવો જોઈએ. આ જ્ઞેય અધિકાર છે. પોતાના દ્રવ્ય ગુણને પર્યાય તથા પરના દ્રવ્ય ગુણ પર્યાયમાંથી એક પણ વસ્તુને આત્મા ઇન્દ્રિયોથી જાણતો નથી પણ પોતાના જ્ઞાનથી જાણે છે એમ નક્કી કરે તેનું જ્ઞાન સમ્યક થાય છે. અજ્ઞાની વર્તમાન પર્યાયનું જ્ઞાન સંયોગથી કરે છે. જ્ઞાયક સ્વભાવનું ભાન નહીં હોવાના કારણે અજ્ઞાની ભ્રાંતિ સેવે છે ને માને કે આ હાથથી લાકડું ઉપડ્યું, આંખથી પ્રત્યક્ષ દેખાયું, શબ્દથી જ્ઞાન થયું, દુકાને હું હતો તો રૂપિયા આવ્યા એમ સંયોગથી જુએ છે. પોતાના જ્ઞાનની પર્યાય ઇન્દ્રિયોથી થાય છે તેમ માનનાર જીવ પર પદાર્થોની પર્યાયને પણ સંયોગથી જુએ છે. તે આત્મા કહેવાતો નથી. અજ્ઞાની જીવ ભલે માને કે પોતાને જ્ઞાન ઇન્દ્રિયોથી થાય છે પરંતુ ખરેખર તો તેને પણ જ્ઞાન તો આત્માથી થાય છે, પણ તેમ તે ન માનતો તેથી તેને ચૈતન્યનું અવલંબન નથી. આ પ્રમાણે જે જીવ સ્વની પર્યાયને સ્વતંત્ર માનતો નથી તેને પર પદાર્થોની પર્યાયો સ્વતંત્ર જોવાની તાકાત ખીલતી નથી. થઈ ગયો ટાઈમ બાર છે. અજ્ઞાની ઊંધી માન્યતા કરે તો પણ વસ્તુનો સ્વભાવ ફરી જતો નથી પણ તેની માન્યતામાં તે દોષ ઉત્પન્ન કરીને દુઃખી થાય છે. વર્તમાન પર્યાયનું યથાર્થ જ્ઞાન કર્યું ક્યારે કહેવાય બતાવો. સ્વ તથા પર પદાર્થોની વર્તમાન અવસ્થાનું સાચું જ્ઞાન કર્યું ક્યારે કહેવાય કે તે પદાર્થોનો સ્વભાવ જાણે તો. જે જીવ પોતાનું જ્ઞાન પોતાના જ્ઞાતા સ્વભાવના આશરે થાય છે પણ ઇન્દ્રિયો તથા પર પદાર્થોના અવલંબને થતું નથી તેમ માને તે જીવ પર પદાર્થોની પર્યાયોને પણ તેના દ્રવ્યના આશરે થયેલી માને છે પણ બીજાના આશરે થયેલી માનતો નથી. આ પ્રમાણે માનતા નક્કી કરે કે મોટર ચાલવાના કાળે પોતાના કારણે ચાલે છે અને અટકવાના કાળે પોતાના કારણે અટકે છે. પેટ્રોલ સાથે મોટરને સંબંધ નથી. લાકડી તેના કારણે ઊંચી નીચી થાય છે, જીવથી થતી નથી. છોકરાની ભણવાની પર્યાય છોકરાને લીધે છે, શિક્ષકને લીધે નથી. તે પર્યાયો તે દ્રવ્યોનો આશ્રય થાય છે. પર્યાય પર્યાયવાનની છે તે બીજાને લીધે નથી. નિગોદથી માંડીને સર્વે જીવો પોતાના આત્માથી જાણે છે પણ ઇન્દ્રિયથી જાણતા નથી. એકેન્દ્રિય દ્વેન્દ્રિય ત્રણેન્દ્રિય જીવોને આંખો નથી માટે જોઈ શકતા નથી ને ચતુર્ન્દ્રિય ને પંચેન્દ્રિય જીવોને આંખો છે માટે જોઈ શકે છે. તે વાત મિથ્યા છે. જ્ઞાનનો ઉઘાડ પરના આશ્રય નથી તેમજ પરમાંથી આવતો નથી. તે જ્ઞાનની પર્યાય પર્યાયવાન દ્રવ્યમાંથી આવે છે. શું આત્મા કોઈ પણ વખતે પોતાના જાણવા દેખવાના સ્વભાવ વિનાનો છે કે તે ઇન્દ્રિયો વડે જાણે? કદી નહીં. નિગોદમાં પણ પોતાનો સ્વભાવ મોજુદ છે, ત્યાં પણ પોતાથી જાણે છે. આમ પર્યાય પર્યાયવાની છે એમ નક્કી કરે તો વર્તમાન પર્યાયનું જ્ઞાન સાચું કહેવાય. પ્રશ્ન. અહીં આપ કહો છો કે ઇન્દ્રિય વગર જ્ઞાન થાય નહીં, પણ શાસ્ત્રમાં લખાણ આવે છે કે ઇન્દ્રિય અને મનના અવલંબને મતિ જ્ઞાન તથા શુદ્ધ જ્ઞાન થાય છે તે અપ્રમાણ થઈ જશે. વ્યવહાર નહીં સંયોગનું જ્ઞાન કરાવે છે. બતાવું છું સમાધાન. ઇન્દ્રિયો અને મન વડે મતિ જ્ઞાન થાય છે તે વ્યવહારનું કથન છે. વ્યવહારથી મતિ જ્ઞાનના અનેક ભેદ પડે છે, પણ નિમિત્તની અપેક્ષા ન લ્યો તો એક જ ભેદ રહે છે. જીવ પોતાના આત્માથી જ્ઞાન કરે છે ત્યારે બીજી કઈ ચીજોની ઉપસ્થિતિ હોય છે તેનું વ્યવહાર નહીં જ્ઞાન કરાવે છે. તે બધા ભેદો પોતાની પર્યાયની કે તે સમયની યોગ્યતાના કારણે પડે છે. ઇન્દ્રિયો વગેરે બાહ્ય સંયોગોને લીધે ભેદ નથી. આ સંયોગ બહારના ઇન્દ્રિયો પણ પોતાના કારણે ભેદ પડે છે, ભેદ પડે એટલે પર્યાયની પ્રગટતા થાય છે, ત્યારે નિમિત્ત ઉપર આરોપ આપવામાં આવે છે કે આંખ હતી તો જ્ઞાન થયું, કાન હતું તો સાંભળી શીખો, જીભ હતી તો હું ખાટા મીઠા ને જાણી શીખો, એ બધું ઉપચારનું કથન છે. ખરેખર તો જ્ઞાન જ્ઞાનથી થાય છે, જીભથી જ્ઞાન થતું નથી. જીભનું અવલંબન લેવું પડે જ્ઞાનને, એ તો જ્ઞાન પર જ થઈ ગયું. અહીં તો ભેદનો પણ નકાર કરે છે, નિમિત્તોના આશરે જ્ઞાન થતું જ નથી, નાયકના આશરે જ્ઞાન ખીલે છે. ઇન્દ્રિયો તથા પર વસ્તુ આત્માને ત્રણ કાળમાં અડી જ નથી, માટે તેના વડે આત્મા જાણી ન શકે. પણ પોતાનો જ્ઞાન સ્વભાવ જે અસ્થિરૂપ છે તેના વડે જાણે છે. અજ્ઞાની પોતાની ભ્રમણાના કારણે સંયોગથી હું જાણું છું એમ માને છે, તે માન્યતા સ્વભાવ દ્રષ્ટિનું ખૂન કરે છે. તે બધી ચીજોને સંયોગથી જુએ છે, પોતાને પ્રત્યક્ષ જ્ઞાનથી જાણે છે એમ નક્કી કરે તો પર પદાર્થને પણ તેના સ્વભાવથી જાણવાનું નક્કી કરી શકે. અલ્પજ્ઞતા એટલે જ્ઞાનનો ઓછો ઉઘાડ, વખતે ઇન્દ્રિયો મન વગેરે નિમિત્ત છે, ને સર્વજ્ઞ દશા વખતે ઇન્દ્રિયો મન વગેરે નિમિત્ત નથી, પણ અલ્પજ્ઞ દશામાં ઇન્દ્રિયો મન નિમિત્ત છે માટે તેના વડે જાણે છે, તે વાત ખોટી છે. કોઈ પણ જીવ સ્પર્શ ઇન્દ્રિયથી અડતો નથી, કાનથી સાંભળતો નથી અને મનથી વિચાર કરતો નથી, પણ જાણવાનું કાર્ય આત્મા પોતે કરે છે. ઇન્દ્રિયોને મન વડે જ્ઞાન થયું તે સંયોગ બતાવવા વ્યવહાર નહીંથી કથન કરેલ છે. વ્યવહાર નહીંનો આવો અર્થ સમજવો ને સંયોગ વિના જ આત્મા જ્ઞાન કરે છે એમ નિશ્ચય નહીંનો અર્થ સમજવો. નહીંના અર્થો શાસ્ત્ર બોલતું નથી, પણ આત્મા પોતાના જ્ઞાન દ્વારા જુદી જુદી અપેક્ષા સમજી લે છે. મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન અપ્રમાણ નથી પણ પ્રમાણ જ્ઞાન છે એમ શાસ્ત્ર દ્વારા યથાર્થ જાણ સમજવું જોઈએ. જ્ઞાન તો જ્ઞાનથી થાય છે, ઇન્દ્રિયો તો નિમિત્ત માત્ર છે. ઇન્દ્રિયો છે, આંખ છે તો જણાય છે એમ નથી. જાણવાની દશા પ્રગટ થાય ત્યારે એને અનુકૂળ નિમિત્ત એને ઇન્દ્રિય કહેવાય, કે આંખ છે માટે આંખથી જાણી શકાય છે, એ ઉપચારનું કથન છે. પણ જ્ઞાન છે તો જાણી શકાય છે, આંખ છે તો જાણી શકાય, તો આત્મા તો રહી જાય અને આંખ તો રહી જાય છે. તો જાણે છે મરદું, મરદું કઈ જાણતું નથી, આંખ તો છે. જો આંખથી જાણતો તો પેલા તો આંખ તો વિદ્યમાન છે જીવયોગનો, તો જાણતો તો કઈ નથી. તો એ જીવતો હતો ત્યારે આંખથી નતો જાણતો, નક્કી થઈ ગયું કે નહીં, પ્રૂફ થઈ ગયું કે જીવતો હતો ત્યારે એના જ્ઞાનથી જાણતો હતો, આંખથી નતો જાણતો. કેમ કે જો આંખથી જાણતો હોય તો આંખ જાણવાનું કામ ચાલુ રાખવું જોઈએ, તો આંખ તો જડ છે, તો નિમિત્ત માત્ર છે એમ. આ એકદમ લોજિક છે, હે બેસી જાય જ્ઞાનમાં, ના બેસે એવું કઈ છે. જ્ઞાન જ થાય છે, જાણનાર તો જ્ઞાન છે, જીભ તો કઈ જાણતી નથી. જીભ તો જડ છે, એ તો નિમિત્ત માત્ર છે. હવે જીવ એ જાય અને એને પૂછો ને માથે લીંબુ મૂકો જઈ કે આ કયો પદાર્થ છે, તો કોણ જાણે, જીભ તો હતી, તો જીભથી નતો જાણતો, એને જ્ઞાનથી જાણતો હતો. જીભ તો એ વખતે નિમિત્ત માત્ર હતી એમ, અને ભ્રાંતિ થઈ ગઈ કે જીભ ઉપર મૂક્યો લીંબુ ત્યારે ખાટી ખાતી ખબર પડી. પણ જીભ ઉપર મૂકવું એટલે ખાટી નથી ગઈ, એને જ્ઞાનની પર્યાયની યોગ્યતા એવી હતી કે પર પદાર્થનો જેવો સ્વભાવ છે એવો એને જાણ્યો કે ભાઈ આ તો નિમિત્ત માત્ર છે. નિમિત્ત છે તો ખાતાનું જ્ઞાન થાય છે એમ નથી, જ્ઞાન છે તો ખાતાનું જ્ઞાન થાય છે એમ. જીભ છે તો ખાતાનું જ્ઞાન ન થાય, જીભ વડે એને જાણ્યું કે જ્ઞાન વડે. તો એણે કે ભાઈ અમને તો લાગે જીભ વડે જાણીએ ખાટો. હવે અમે પૂછીએ છીએ કે એ લીંબુનો ખાટો રસ તમે અહીંયા મૂક્યો તો જ્ઞાન જાણતું નથી, પણ જયારે અહીંયા મૂકે ત્યારે ખટાશનું જ્ઞાન થાય છે. તો જીભથી જ ખટાશનું જ્ઞાન થયું. જો જ્ઞાન આત્માથી ખટાશનું જ્ઞાન થતું હોત તો આ અહીંયા લીંબુ મૂકી દઉં ટીપું તો ખાટું કે મીઠું કે તમને તો ખબર પડતી નથી કે સાકરનો રસ છે કે લીંબુનો. માટે નક્કી થાય છે કે જીભથી જ ખાટા પદાર્થનું જ્ઞાન થાય. જીભ ન હોય તો ખાટા પદાર્થનું જ્ઞાન ન થાય એમ અજ્ઞાની દલીલ કરે છે. દલીલ તો કરે ને બધા, દલીલ એને હક છે દલીલ કરવાનું, દલીલ કરવાનું હક છે, તો જ સમાધાન થાય. પણ ભાઈ એ જ્ઞાનની પર્યાયનો સકાળ તેને જાણવાનો જયારે હોય છે ત્યારે એને અનુકૂળ નિમિત્ત હાજર હોય જ. જ્ઞાન થવાનું હોય તો એને અનુકૂળ નિમિત્ત હાજર હોય હોય ને હોય જ. જ્ઞાન તો જ્ઞાનથી થયું છે, પણ એ જાણવાનો એનો પર્યાય હતો ત્યારે એને અનુકૂળ નિમિત્ત જીભ હતી, એને અનુકૂળ નિમિત્ત સ્પર્શ ઇન્દ્રિય નહોતી, સમજી ગયા? તો એને અનુકૂળ નિમિત્ત દેખીને જયારે જીભથી મને જ્ઞાન થયું એવી ભ્રાંતિ થાય છે. નિમિત્ત દેખીને સંયોગ દ્રષ્ટિ વાળાને એમ થાય કે જો અહીંયા ટીપું મૂક્યું તો ખાટાનું જ્ઞાન ન થયું, અહીંયા મૂક્યું તો થયું. તો જીભથી જ્ઞાન થાય છે, જીભ અહીંયા મૂક્યું તો જ્ઞાન. જીભથી જ્ઞાન થયું નથી, જીભ નિમિત્ત હતું તો એને નિમિત્તાધીન દ્રષ્ટિ વાળાને એમ થયું કે એનાથી થાય, આનાથી થાય, આનાથી થાય, એમ એમ. પણ એ ભ્રાંતિ છે, એ ખરેખર સાચી વાત નથી. થઈ ગયું ટાઈમ, એ ખરેખર સાચી વાત નથી. થઈ ગયું ટાઈમ. આ બધો અરુણભાઈ અભ્યાસ કરવો પડશે, અને એમાં તમારા હિતની વાત છે, એમ તમારા લાભની વાત છે. એમાં પુનિતભાઈ નો ભાગ નહીં પડે. આ કમાશો એમાં ભાગમાં જ છે, બાકી આમાં ભાગ નહીં. છૂટું પાડો, બસ પહેલો પાઠ જ્ઞાન થી બધા પરદ્રવ્ય થી જુદો પાડતો. તારું જ્ઞાન તારી સાથે તારા આત્મામાં તાનમય છે. જ્ઞાન જ્ઞાન થી થાય છે, જ્ઞાન જ્ઞેય થી થતું નથી, નિમિત્ત થી પણ થતું નથી. વિવેક બસ સ્વને પરની જુદા, ઉપાદાન નિમિત્ત બે જુદા. જ્ઞાન તે ઉપાદાન છે, જીભ તે નિમિત્ત છે. કેવી કળા કાઢી વેદનાની ગુરુદેવ, ઓહો હો, કોઈ જાણતો નતો હા અંધારામાં. ગાથા 172 અલિંગ ગ્રહણના 20 બોલ, એમાં પેલો બોલ ચાલે છે, એના ઉપરના ગુરુદેવના વ્યાખ્યાન, અને 5-10 એનું મથાળું છે. આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય છે, મથાળું આ છે. પહેલું, પ્રત્યેક બધા આત્માઓ એનો જે સ્વભાવ છે એ અતિન્દ્રિય જ્ઞાનમય, એ આત્માનો મૂળ સ્વભાવ, ઓરિજિનલ સ્વભાવ. પછી બગાડ થાય પરિણામમાં એ જુદી ચીજ. ઓરિજિનલ મૂળ આત્મતત્વ, જીવ તત્વ, 9 તત્વમાં જીવ તત્વ જે સામાન્ય તત્વ છે, એવો જે આત્મા, એ અતિન્દ્રિય જ્ઞાનમય આત્માનો સ્વભાવ જ છે, એનું મથાળું છે. આ પ્રમાણે આત્મા અલિંગ ગ્રહણ છે. હવે અલિંગ અને ગ્રહણ એ 3 જુદા અક્ષરથી જુદા શબ્દાર્થ કહે છે. અ એટલે નહીં, લિંગ એટલે ઇન્દ્રિયો, ને ગ્રહણ એટલે જાણવું. એટલે કે આત્માને ઇન્દ્રિયો વડે જાણવું થતું નથી, માટે અલિંગ ગ્રહણ છે. એ આત્માનો સ્વભાવ છે કે ઇન્દ્રિયો વડે જાણે એનો સ્વભાવ નથી, પણ આત્માનો મૂળ સ્વભાવ અતિન્દ્રિય જ્ઞાનમય છે. એટલે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ કરી અને જાણવાનું થાય એને ખરેખર આત્મા કહેવામાં આવે છે. એટલે ઇન્દ્રિય જ્ઞાનથી ભેદજ્ઞાન કરાવે છે કે ઇન્દ્રિય જ્ઞાનનો ઉઘાડ હોય તો તું અભિમાન કરીશ, માં એ તારી ચીજ નથી, નાશવાન છે. કેમ કે સ્થિત પરમાત્મા થાય છે ત્યારે ઇન્દ્રિય જ્ઞાન તો છે નહીં. તેથી આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય છે એવા ભાવની પ્રાપ્તિ થાય છે. અતિન્દ્રિય જ્ઞાનમય એટલે ઇન્દ્રિય ને મન વગરનો છે એમ નક્કી થાય છે. આત્મા છે યા 5 ઇન્દ્રિય ને 6 મન એનાથી રહિત છે એમ નક્કી થાય છે. ક્યારે નક્કી થાય છે એમ પ્રશ્ન કરે છે ગુરુદેવ પોતે, કે ક્યારે આ નક્કી થાય છે? કેવળ જ્ઞાન થયા પછી નક્કી થાય છે કે ના? કેવળ જ્ઞાની તો અતિન્દ્રિય જ્ઞાનમય જ છે, પણ છદમસ્ત એટલે સંસારી જીવ, પણ છદમસ્ત જીવ છદમસ્ત દશામાં પણ એટલે અધૂરી દશામાં પણ કેવળ જ્ઞાન થવા પહેલા પણ ઇન્દ્રિયો વડે જાણતો નથી. આમ છતાં હું ઇન્દ્રિયોથી જાણું છું એમ અજ્ઞાની અજ્ઞાનને કારણે માને. ઇન્દ્રિયથી જાણે આત્મા એનો સ્વભાવ નથી, છતાં અનાદિકાળથી અજ્ઞાનથી અજ્ઞાની જીવ એમ માને છે કે હું ઇન્દ્રિયો વડે જાણું છું. બહુ સારી વાત છે. આમ છતાં હું ઇન્દ્રિયોથી જાણું છું એમ અજ્ઞાની અજ્ઞાનને કારણે માને છે તે સંસાર છે, એવી માન્યતા છે એ સંસાર છે. ઇન્દ્રિય જ્ઞાન હોય, ઇન્દ્રિય જ્ઞાન વડે જાણવું હોય પણ એમ માનવું ન હોય. જાણવું અને માનવું જુદી ચીજ, શ્રદ્ધાનો દોષ લાગી જાય છે, તે સંસાર છે. માટે ઇન્દ્રિય ઉપરનું લક્ષ છોડીને હવે આટલું સાંભળ્યા પછી ઇન્દ્રિય જ્ઞાનની અધિકતા છોડીને એનો મહિમા છોડીને માટે ઇન્દ્રિય ઉપરનું લક્ષ છોડી જ્ઞાયક સ્વભાવનું લક્ષ કરે તેને ખરેખર અતિન્દ્રિય ભાવની પ્રાપ્તિ પોતામાં થાય છે. એને અતિન્દ્રિય જ્ઞાન વડે પોતાના આત્માના દર્શન થાય છે. તેને ઇન્દ્રિય જ્ઞાનની ઉપેક્ષા આવી જાય, ઇન્દ્રિય જ્ઞાન હોવા છતાં એનું લક્ષ છૂટી જાય એટલે એનું અવલંબન છૂટી જાય એટલે એમાં અહમબુદ્ધિ છૂટી જાય અને શુદ્ધાત્મામાં અહમબુદ્ધિ આવે જ્યારે જ્ઞાયક ભાવમાં ત્યારે એક નવું અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય. એ દ્વારા આ ઇન્દ્રિય જ્ઞાનથી હું જુદો છું એમ જાણી શકાય. અતિન્દ્રિય જ્ઞાન દ્વારા આત્માનો જ્યારે અનુભવ થાય ત્યારે એમ જાણી શકાય કે આ ઇન્દ્રિય જ્ઞાન પણ મારું રૂપ નથી, એ મારું સ્વરૂપ નથી, એનાથી હું જુદો છું એમ જાણી શકાય. હા, કર્તા બુદ્ધિ છૂટી જાય અને પરને જાણવાની જે પ્રવૃત્તિ ઇન્દ્રિય જ્ઞાન કરે છે એ બંધ થઈ જાય, એનું એની ઉપેક્ષા થઈ જાય. જ્ઞાયક સ્વભાવનું લક્ષ કરે તેને ખરેખર અતિન્દ્રિય ભાવની પ્રાપ્તિ પોતામાં થાય છે. મથાવ, જે સ્વને જાણે છે તે જ દેવ શાસ્ત્ર ગુરુને યથાર્થ જાણે છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે આવું સ્વતંત્ર માનવાથી એકબીજાની કોઈ મદદ લેશે નહીં, શુષ્ક થઈ જશે ને દેવ શાસ્ત્ર ગુરુને માનશે નહીં તો શુષ્કતા આવી જશે, આ ઇન્દ્રિય જ્ઞાનને તમે એકદમ કાઢી નાખો છો તો. સમાધાન, ભાઈ એ બધી તારી ભ્રમણા છે. જે સાચું સમજે છે તે જ દેવ શાસ્ત્ર ગુરુને યથાર્થ સમજે છે. કારણ કે દેવ શાસ્ત્ર ગુરુ કહે છે કે તું તારા જ્ઞાયક સ્વભાવથી જાણે છે, ઇન્દ્રિયોથી કે દેવશાસ્ત્ર ગુરુથી જાણતો નથી. એકેન્દ્રિયથી માંડીને પચીન્દ્રિય સુધીના બધા જીવોની તાકાત સ્વપરને જાણવાની પોતાથી છે. એમ જે પોતાના જ્ઞાન સ્વભાવને યથાર્થ જાણે છે તે જ જીવ પરને યથાર્થ જાણે છે. દેવશાસ્ત્ર ગુરુ વગેરે પરપદાર્થોની હયાતી છે માટે પર જણાય છે એ વાત સાચી નથી, પણ સ્વ આત્માને જાણતા પરપદાર્થો સ્વમાં જણાઈ જાય છે એવી સાચી પ્રતીતિ ને જ્ઞાનમાં જ પ્રતીતિ ને જ્ઞાનમાં જ કેવળ જ્ઞાનનો વિકાસ છે તો જ કેવળ જ્ઞાન થાય. પર એવા દેવશાસ્ત્ર ગુરુને સાચા મહિના ક્યારે કહેવાય કે પર એવા દેવશાસ્ત્ર ગુરુથી તથા ઇન્દ્રિયોથી હું જાણતો નથી પણ પોતાને જાણતા પર જણાઈ જાય છે એમ નક્કી કરે તો. ને તે જ જીવે દેવશાસ્ત્ર ગુરુને યથાર્થ મહિના ને જાણ્યા કહેવાય. આ પ્રમાણે અતિન્દ્રિય જ્ઞાનની પ્રાપ્તિ થવાથી પરાલંબી પણ છોડી, જો ઇન્દ્રિય જ્ઞાન છે ને એ પરાલંબી જ્ઞાન છે, પરાલંબી પણ છોડી સ્વાલંબી પણ ઉત્પન્ન થાય છે ને તેમાંથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય પ્રગટે છે. હવે 20 બોલમાંથી એક બોલ થયો કે ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા પરને જાણે છે એને અમે આત્મા કહેતા નથી. કેમ કે આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય પદાર્થ છે. હવે બીજો બોલ આવે છે, આત્મા ઇન્દ્રિયોથી જણાવાયો જ નથી. પેલા બોલમાં એમ આવ્યું કે ઇન્દ્રિયો વડે જાણતો નથી, ઇન્દ્રિયો વડે જાણે એવો એનો સ્વભાવ નથી. પરને જાણવું હોય તો પણ અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ કર. હવે બીજા બોલમાં એમ કહે છે કે ઇન્દ્રિય જ્ઞાન વડે પોતે જણાતો નથી. બોલો, ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણવું એ સ્વભાવ નથી, અને હવે ઇન્દ્રિય જ્ઞાન વડે પાંચ ઇન્દ્રિય છઠ્ઠું મન, મનનું ચિંતન કરે એવું જ્ઞાન હોય, માનસિક જ્ઞાન, એના વડે પણ પોતાનો આત્મા અનુભવમાં આવી શકતો નથી. હવે બીજા બોલમાં આત્મા ઇન્દ્રિયોથી જણાવા યોગ્ય નથી. આ ભગવાન જે આત્મા છે એ જણાવા યોગ્ય તો છે, પણ ઇન્દ્રિય જ્ઞાન વડે જણાય એવો આત્મા નથી. શુભ ભાવ વડે પણ ન જણાય, અને ઇન્દ્રિય જ્ઞાન વડે ન જણાય, શાસ્ત્ર જ્ઞાન વડે ન જણાય. શાસ્ત્ર જ્ઞાન તો ઇન્દ્રિય જ્ઞાન થયું, એ જ્ઞાન વડે આત્મા ન જણાય એમ કહે છે. જો આ વાત કુદરતી ઊંચી બહાર આવી ગઈ છે, આવી વાત હતી જ નહીં બિલકુલ. આ ઊંચા પ્રકારની વાત કહો કે શરૂઆતની વાત કહો અથવા સત્ય વાત કહો, સત્ય થોડું પણ સત્ય સમજવા જેવું છે. જાજુ તમે અસત્યના ઢગલા કરો, ભેગું કરો જ્ઞાનમાં ધારણામાં, તો એમાં કાંઈ કામ ના આવે. ખોટી પાઉન્ડની નોટો બજારમાં વેચાતી હોય પિસ્તીના ભાવે, એની કોઈ ચીજ બજારમાં લેવા જાવ તો આવે નહીં. અને સાચી એક પાઉન્ડની ચીવી હોય, એક પાઉન્ડ, તો પણ એમાં ચીજ આવે. એમ ભલે સત થોડું સમજાય, પણ સતને સમજવાની કોશિશ કરવી. હવે બીજા બોલમાં આત્મા ઇન્દ્રિયોથી જણાવા યોગ્ય નથી એમ કહે છે. આત્મા ઇન્દ્રિયોથી સ્વ તથા પરને જાણતો નથી, પણ પોતાથી સ્વપર બંનેને જાણે છે. સ્વ પણ જણાય અને પર પણ જણાય એમ પહેલા બોલમાં કહેવાયું. હવે આ બોલમાં કહે છે કે પ્રમેય એવો આત્મા ઇન્દ્રિયોથી જણાય એવો નથી. પ્રમેય એટલે પ્રમાતા